તારીખ 9/3/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 132.
નીચેથી ચોથી રોટી છે. વિશ્વ ધર્મ અધિકાર છે. સાધક અંતરાત્માને ગુણ અંશે પ્રગટ થયા છે અને કેટલાક દોષ પણ રહ્યા છે એવી મિશ્ર પર્યાયને અહીંયા મિશ્ર ધર્મ કહ્યો છે. હવે કહે છે એ બધો મિશ્ર ભાવ થયો કે ગુણ અનુસાર વાત કરીએ કે જ્ઞાન દર્શન ચારિત્ર આનંદ વગેરે. પ્રતીતિ રૂપ જ્ઞાનમાં સર્વ શુદ્ધ શ્રદ્ધા ભાવ થયો છે. પ્રતીતિ રૂપ જ્ઞાનમાં એટલું જ્ઞાન ન લીધું. કેવું જ્ઞાન લીધું? કે જે જ્ઞાનમાં પ્રતીતિ સાથે છે એવું જ્ઞાન, જેવું જાણે છે એવી જ પ્રતીતિ છે. તેમાં સર્વશુદ્ધ એટલે દ્રવ્ય સ્વરૂપે સર્વશુદ્ધ છે અથવા દ્રવ્ય સર્વથા શુદ્ધ છે એવો શ્રદ્ધાભાવ થયો છે. બહુ ટૂંકી ભાષા કરી છે. શુદ્ધ શ્રદ્ધાભાવનો અર્થ એ છે કે શ્રદ્ધા પણ શુદ્ધ છે, એનો વિષય પણ શુદ્ધ છે, અને તે માત્ર પ્રતીતિ છે એમ નહીં પણ જ્ઞાનમાં એવી પ્રતીતિ છે, અનુભવમાં એવી પ્રતીતિ છે કે મારું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, એવું શ્રદ્ધાન પણ શુદ્ધ છે, પૂર્ણ શુદ્ધ શ્રદ્ધાન છે. કેમ કે શ્રદ્ધાન પહેલેથી જ પૂર્ણ શુદ્ધ પ્રગટ થાય છે અને એ રીતે એ શ્રદ્ધાન જ્ઞાનપૂર્વકનું શ્રદ્ધાન છે, અંધશ્રદ્ધાન નથી. એમની ભાષા આગળ પણ બધે એવી આવે છે અનેક જગ્યાએ. જ્ઞાનને પ્રતીતિ સાથે જ લે છે કેમ કે પ્રતીતિ વિનાનું જ્ઞાન તો અભવિને પણ હોય છે. 11-9 પૂર્વના જ્ઞાનમાં જ્ઞાન છે પણ પ્રતીતિ નથી, તેથી તે જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. પ્રતીતિ એટલે હું આવો છું એવો વિશ્વાસ, એવી શ્રદ્ધા, એવી નિર્વિકલ્પ પ્રતીતિ. પ્રતીતિ ખરેખર શ્રદ્ધાને જ પ્રતીતિ કહેવાય છે, પણ અહીંયા જ્ઞાનમાં પ્રતીતિ લીધી છે એટલે જ્ઞાનમાં અનુભવાયની પ્રતીતિ આવી છે. અધરથી કોઈ પ્રતીતિ આવી છે એમ નહીં પણ અનુભવ જ્ઞાનમાં પ્રતીતિ આવી છે કે જેવો અનુભવાઈ રહ્યો છું તેવો જ છું, એવી જે પ્રતીતિ તે સર્વ શુદ્ધ શ્રદ્ધાન છે, તે સર્વ શુદ્ધ શ્રદ્ધા શ્રદ્ધાભાવ છે. અને એનો વિષય પણ જે દ્રવ્ય છે તે સર્વથા શુદ્ધ છે એવો પણ એમાંથી અર્થ નીકળે છે. બે અર્થ નીકળે છે એમાંથી. સર્વ શુદ્ધ શ્રદ્ધા ભાવ થયો છે એટલે શ્રદ્ધા ભાવનો વિષય સર્વ શુદ્ધ છે અને શ્રદ્ધા ભાવ પણ પરિપૂર્ણ શુદ્ધ છે, શુદ્ધ શ્રદ્ધાન છે. શ્રદ્ધાનમાં અમુક અંશે અશુદ્ધતા છે અને અમુક અંશે શુદ્ધતા છે એવું બનતું નથી. ભલે અહીંયા મિશ્ર ધર્મ હોવા છતાં શ્રદ્ધામાં મિશ્રપણું નથી, જ્ઞાનમાં મિશ્રપણું છે, ચારિત્રમાં મિશ્રપણું છે, સુખ દુઃખનું મિશ્રપણું છે, પુરુષાર્થમાં મિશ્રપણું છે, એ બધા મુખ્ય ગુણોમાં મિશ્રપણું છે પણ શ્રદ્ધાનમાં મિશ્રપણું બને, શ્રદ્ધાન શુદ્ધ છે. વેદન સહિતનો અનુભવ છે, વેદન સહિતની પ્રતીતિ છે, વેદન પોતે જ અનુભવ સ્વરૂપે છે. પણ જ્ઞાનને તથા બીજા ગુણોને આવરણ લાગ્યું છે માટે મિશ્ર ભાવ છે. સર્વશુદ્ધ શ્રદ્ધાભાવ હોવા છતાં અથવા શ્રદ્ધાભાવ સર્વશુદ્ધ હોવા છતાં પૂર્ણ શુદ્ધ હોવા છતાં પણ જ્ઞાનને અને બીજા ગુણોને આવરણ લાગ્યું છે. જ્ઞાન પણ આવરિત છે, હજી ચોથું ગુણ સ્થાને શ્રદ્ધા તો પ્રગટ થઈ ગઈ. જ્ઞાન પણ આવરિત છે બારમા ગુણ સ્થાન સુધી, અને બીજા ગુણોને પણ આવરણ લાગ્યું છે. ચારિત્ર પણ અગિયારમા સુધી આવરિત છે, યથાખ્યાત બારમે પ્રગટ થાય છે. એવી રીતે આનંદ પણ બારમા સુધી આવરિત છે, પુરુષાર્થ પણ બારમા સુધી આવરિત છે. ભોગ ગુણ એટલે આનંદ, આનંદ ને ભોગવે છે, આનંદ નો ભોગવતો છે કે ભોગ ગુણ એટલે આનંદ, આનંદ લેવો ત્યાં. આત્માનો સ્વભાવ આનંદ ને ભોગવવાનો છે. બાહ્ય પદાર્થ ને તો આત્મા ભોગવી શકતો નથી અજ્ઞાન ભાવે પણ, પણ રાગનો ભોગવતો જે થાય છે અજ્ઞાન દિશામાં, દુઃખનો ભોગવતો થાય છે જે સદમસ્થ દશામાં, એ ખરેખર એનો સ્વભાવ નથી, એવું સ્વરૂપ નથી. દુઃખ પણ એ પરિણમવું, દુઃખ પરિણામે પરિણમવું, દુઃખ ભાવે પરિણમવું, એ વસ્તુના સ્વરૂપમાં નથી. આત્મા નામનો જે પદાર્થ છે એ પદાર્થનું તો આનંદ રૂપે પરિણમવું, એવો એનો સ્વભાવ છે. દુઃખરૂપે પરિણમવું એનો સ્વભાવ નથી, એ વિભાવ છે. તેથી તે ટળી શકવા યોગ્ય છે, નાશ થવા યોગ્ય છે, અને તેનો નાશ કરીને આનંદ ભોગવા એવો એનો સ્વભાવ છે. આનંદ ગુણ છે, પણ આનંદ પણ એ પરિણમવું એવો એ ગુણ છે. ગુણ કેવો છે? આનંદ રૂપે જ પરિણમવું એવો એ ગુણ છે. માત્ર આનંદ ગુણ છે એમ નહીં, એનું પરિણમનશીલ પણ જેવો ગુણ છે એવું જ એનું પરિણમનશીલ પણ છે. એમ ગુણને જોવો. પણ અન્ય ગુણોને આવરણ લાગ્યું છે અથવા અન્ય ગુણોના પરિણમનમાં તે વિકૃતિ છે, માટે મિશ્રભાવ છે. સ્વસંવેદન છે જ્ઞાનમાં, સ્વસંવેદન છે જ્ઞાનને આવરણ છે, છતાં જ્ઞાનમાં સ્વસંવેદન છે પણ સર્વ પ્રત્યક્ષ નથી. સ્વસંવેદન અનુભવીને છે પણ તે સર્વ પ્રત્યક્ષ નથી. જ્ઞાન ત્યાં સર્વ પ્રત્યક્ષ થતું નથી. સ્વસંવેદન પણ ગુણસ્થાન અનુસાર તારતમ્ય ભેદે એના અંશોમાં ફેર છે. ચોથા ગુણસ્થાને જેટલું સ્વસંવેદન છે મુનિ દશામાં એથી સ્વસંવેદન ઘણું પ્રચુર હોય છે. મુનિ દશાને પણ એમ કહે છે કે પ્રચુર સ્વસંવેદન અને આનંદના મહરછાપવાળી જેની દશા છે તેને મુનિ દશા કહીએ. મુનિ દશાનો એવી પરિભાષા છે. એ ગુણસ્થાન અનુસાર સ્વસંવેદનમાં પણ ગાઢપણું અવગાઢપણું એની તારતમ્યતામાં ફેર પડે છે. સમયસારમાં એવી ભાષા લીધી છે કે જેમ જેમ આત્મા વિજ્ઞાન ઘન થતો જાય છે તેમ તેમ આશ્રવ અને વિભાવ ટળતો જાય છે, અને જેમ જેમ આશ્રવ દૂર થતો જાય છે, આ વિભાવ ટળતો જાય છે, તેમ તેમ આત્મા વિજ્ઞાન ઘન થતો જાય છે. એવી ભાષા વાપરે છે. એ વિજ્ઞાન ઘન થાય છે એ સ્વસંવેદન જ્ઞાનનું ઘનિષ્ઠપણું લેવું છે. અનુભવમાં જ્ઞાનની તારતમ્યતા વેદનની તારતમ્યતામાં હિનાતીતપણું ગુણસ્થાન અનુસાર છે. તેથી અહીંયા પણ જ્યાં શ્રદ્ધા પૂર્ણ પ્રગટ થઈ છે ત્યાં પણ સ્વસંવેદન હોવા છતાં પણ તે સર્વ પ્રત્યક્ષ નથી, પરિપૂર્ણ નથી, અથવા જ્ઞાન પણ સર્વ પ્રત્યક્ષ પોતાના આત્માને સર્વ પ્રત્યક્ષ જાણતું નથી, અન્ય પદાર્થોને પણ સર્વ પ્રત્યક્ષ જાણતું નથી, સર્વથા પ્રત્યક્ષ નથી. પોતાને સર્વ પ્રત્યક્ષ જાણે ત્યારે પોતાના અનંત ગુણોને અને અનંત ધર્મોને જાણે સર્વ ભેદથી, અને પોતાના અનાદિ અનંત પર્યાયોને પણ જાણે સર્વ ભેદથી. એ જ પ્રકારે અન્ય પદાર્થોના ગુણધર્મો અને સર્વ પર્યાયોને સર્વ ભેદથી જાણે એને સર્વ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. પણ એવું સર્વ પ્રત્યક્ષ અહીંયા શ્રદ્ધા થાય ત્યારે થતું નથી. અહીંયા હજી પરોક્ષ જ્ઞાન છે, મતિશ્રુત છે ને, એટલે પરોક્ષ છે. સર્વ કર્મ અંશ ગયે શુદ્ધ છે, અઘાતી રહે પણ શુદ્ધ છે. કર્મ બધા નાશ થાય સિદ્ધ દશામાં ત્યારે તે શુદ્ધ છે જ્ઞાન. અને ચાર ઘાતી રહે અને ચાર અઘાતી રહે અને ચાર ઘાતી જાય ત્યારે પણ જ્ઞાન તો શુદ્ધ થઈ જાય છે. જ્ઞાનમાં અશુદ્ધતા રહેતી સિદ્ધ દશામાં બધા કર્મોના નાશકાળે પણ શુદ્ધ છે, અને અરિહંત દશામાં ચાર અઘાતી કર્મ રહ્યા છે ત્યારે પણ જ્ઞાન સર્વથા શુદ્ધ છે. ત્યારે સર્વ પ્રત્યક્ષ જ્ઞાન છે, સકળ પ્રત્યક્ષ જ્ઞાન છે. પોતાના પૂર્ણ શુદ્ધ દ્રવ્યને ત્યાં શ્રદ્ધાન પણ છે અને અનુભવ પણ છે. પણ તે આના જેવું છે કે કોઈ આ જન્મ દરિદ્રી હોય એને નિધાન પોતાના જ મકાનમાંથી નીકળે ત્યારે તે શ્રીમંત થયો, પૂરેપૂરો શ્રીમંત થયો એના જેવું છે. કેમ કે એના કબજામાં તો પૂરેપૂરો ધન છે પણ એ ધનનો ઉપભોગ નથી. એને મકાન હજી બનાવ્યું નથી, બીજું પણ એને રાત રચેલું ફર્નિચર ખરીદ્યું નથી, દાગીના બનાવ્યા નથી, કપડાં બનાવ્યા નથી. તો ધન છે પણ ધનનું જે પર્યાયાંતર પણ થવું જોઈએ અને અનેક સાધન સામગ્રીની સુવ્યવસ્થા થવી જોઈએ એ હજી અવસ્થામાં થઈ નથી. એ અપેક્ષા એ તો પૂરેપૂરો શ્રીમંત તો છે જ, એમ પોતે સર્વશુદ્ધ છે એવો અનુભવ જ્ઞાનમાં પ્રતીતિ સહિત પરિણમે છે ત્યારે પોતે પૂર્ણ મુક્ત છે. પૂર્ણ મુક્ત છે એમની મને બંધન હતું જ નહીં તો મુક્ત થવાનો પ્રશ્ન પણ મારા વિશે નથી. મારા સ્વરૂપમાં મોક્ષ પ્રગટ કરવો એ ભ્રાંતિ છે. એવું સ્વરૂપમાં એ કલ્પના છે, ખરેખર તો સ્વરૂપને વિશે એ લાગુ પડતું નથી. તેમ કોઈ ગુણ પ્રગટ કરવો છે એ પણ ત્યાં વસ્તુ સ્થિતિ નથી. અનંત ગુણો પ્રસિદ્ધ જ છે, પ્રગટ જ છે અનુભવમાં ને પ્રતીતમાં. તેમ કોઈ દોષ નાશ કરવો છે એ પણ ત્યાં નથી, કેમ કે ત્યાં છે જ નહીં, પછી નાશ કરવાનો પ્રશ્ન રહેતો નથી. એવો પોતે છે એનો અનુભવ, એવો પોતે છે એનો અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ, અને એવું નિર્વિકલ્પ અભેદ પ્રતીતિરૂપ શ્રદ્ધાન, એને ચોથા ગુણ સ્થાનનું શ્રદ્ધાન અને જ્ઞાન કહેવામાં આવે છે. અહીંયાથી ધર્મ પ્રગટ થયો, ધર્મની શરૂઆત અહીંથી થઈ. આ કામ બહુ મોટું થઈ ગયું, કેમ કે તે જ કાળે તે સ્વરૂપ શ્રદ્ધાન ભાવબાધા મટાડવાને સમર્થ છે એ આગળ કહી ગયા. એનું ભવભ્રમણ તોડવા માટે પ્રથમ ક્ષણનો અનુભવ સમર્થ છે, એને ભાવબાધા મટાડી દીધી, એના જન્મ મરણ છૂટી ગયા, તૂટી ગયા. એને પછી અનંત જન્મ મરણ હોય મોટી વાત છે. ત્યાં આખો આત્મા જ્ઞાનમાં અને શ્રદ્ધાનમાં પ્રાપ્ત છે, અખંડ આત્મા ત્યાં પ્રાપ્ત થયો છે. એટલે એમ કહે છે કે હવે હું રાગનો ધણી નથી, ઉદ્ગળ પદાર્થોનો ધણી નથી, પણ હવે હું મારા અનંત ગુણ સંપન્ન જે મારી સંપત્તિ છે, સંપદા છે, એનો હું ધણી છું. એટલો મોટો ફેર
પડ્યો.
અઘાતી રહે પણ શુદ્ધ છે, ઘાટિયાના નાશથી સકળ પરમાત્મા છે, ઘાતી કર્મના નાશથી જ પોતે પૂરેપૂરા પરમાત્મા થઈ ગયા છે. અનંત પરમાત્મા એ પરિપૂર્ણ પરમાત્મા છે. ભલે અઘાતી કર્મ રહ્યા છે તો પણ તેમને અપૂર્ણ પરમાત્મા કહેવાતા નથી, પરિપૂર્ણ પરમાત્મા કહેવામાં આવે છે. હા, તો પણ અઘાતિયા છે એની કોઈ ગણતરી નથી. એ તો આખું જગત પડ્યું છે એમ અઘાતિયા કર્મો પણ પડ્યા છે. આખા જગતના પૂતગળો પરિણમે છે એમ અઘાતી કર્મના પૂતગળો પણ સમયે સમયે પરિણમે છે. તો બધા જ પરિણમે છે. આખી આખું વિશ્વ પૃથ્વી પિંડ છે એવી રીતે એ પણ પરમાણુ છે એની સાથેના. એમાં એની સાથે કોઈ પણ પ્રકારે વિભાવ થવાનો ત્યાં અવકાશ નથી. પરિપૂર્ણ આયુષ વ્યવહારથી એમને છે. આત્મા અનાદિ અનંત આયુનો ધારક છે, શાશ્વત પદાર્થ છે. એમાં એક ભાવનું આયુષ છે આ ફલાણાને એમ કહેવું માત્ર વ્યવહાર છે. વ્યવહારે એમ કહેવાય છે. આયુષ એમનું નથી એનો અર્થ એમ છે કે આયુષ એમને નથી, આયુષ કર્મ એમને નથી, કહેવા માત્ર છે. આયુષ કર્મ કોઈને નથી. મિથ્યા દ્રષ્ટિ માને છે કે મારો આ મનુષ્ય ભાવ છે, હું ફલાણો ફલાણો છું, પણ ખરેખર તો પોતે આત્મા છે, અનાદિ અનંત આયુષનો ધરનાર છે. વર્તમાન ભાવ જ ખરેખર એને નથી, પોતાને નથી, એને એટલે પોતાને નથી. પોતે ભાવ રહિત છે અને ભાવના કારણ પણ રહિત પણ છે. ભાવ રહિત તો છે જ, પણ ભાવના કારણ રહિત પણ પોતે છે. ભાવ ઉત્પન્ન થાય એવું કારણ કોઈ સ્વભાવને વિશે, આવું પોતાનું સ્વરૂપ છે. એની પ્રતીતિ કરવી, એનો અનુભવ કરવો, એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. એ રાતી છાલ છે ઉપરની, નાળિયેરના ગોળાની એ રાતળની છાલ છે જ. રાખ છે, એનું બહુ વજન દેવા જેવું નથી. વજન દેવા જેવું આ સ્વભાવ ઉપર છે. શ્રદ્ધા જ્ઞાનનું વજન આવા પરિપૂર્ણ સ્વભાવ ઉપર જાય તો એ હોવા છતાં નહીં હોવા બરાબર થઈ જાય છે. ઉપાધિ તો લક્ષમાં એનું હોવાપણું રહે છે એટલે એની ઉપાધિ છે. જીવને આ દેહનું લક્ષ છે તો એની ઉપાધિ છે. બીજા સંયોગોનું લક્ષ છે તો એની ઉપાધિ છે. આ બધું મારે છે, ઉપાધિમાં શું છે? આ બધું મારે છે. એમાં ફેરફાર ને હખડખડ થાય છે એટલે અંદર આત્મા આખો હખડખડ થાય છે. કેમ કે આ બધું મારે છે એમ લઈને બેઠો છે. એ કારણ છે, પોતે પોતાને ભૂલો છે એ કારણ છે, પોતાના મૂળ સ્વરૂપને ભૂલો છે એ કારણ છે, અને પોતે જીવ હોવા છતાં અજીવને પોતા સ્વરૂપે માન્યું છે એ કારણ છે. માન્યું છે છતાં થશે નહીં. અનંતકાળ સુધી અનંત પરમાણુને પોતાના કરવા માટે અનંત પુરુષાર્થ કર્યો. છ છતાં એક પણ જીવને એક પણ પરમાણુ હજી સુધી મળ્યો નથી. એક સમય માટે પણ એક પણ જીવને એક સમય માટે એક પણ પરમાણુ, અરે એક પરમાણુનો કોઈ અંશ પણ એને મળ્યો નથી. કેમ કે એ અશક્ય છે. રેતીમાંથી તેલ નીકળવું અશક્ય છે, એમ જળમાંથી પૂદગળમાંથી સુખ મળવું, એ આત્મા થવો, એમાં જીવ થવો, એમાં સચેતનપણું થવું, એ અશક્ય ને અસંભવિત છે. કોઈ બી બની શકે એવું નથી. ઘાતિયાના નાશથી જ સકલ પરમાત્મા છે, નીચે એનો એક પદ આપ્યું છે. તિનમે ઘાતિની વારી, શ્રી અરહંત સકલ પરમાત્મા લોકાલોક નિહારી છે. પંડિત દોલતરામજીના છ ઢાળાનું પદ છે, એમાં અરહંત પદ માટે એટલી વાત લીધી છે. એમણે ઘાતિ કર્મ નિવારણ કર્યા છે અને લોકાલોકને જાણે છે, નિહાળે છે, એવા અરિયંત શ્રી અરિયંત છે. તે સકલ પરમાત્મા છે, પરિપૂર્ણ પરમાત્મા છે. ત્યાં જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન તો થયું છે, તેમને સર્વથા પ્રત્યક્ષ જ્ઞાન થયું છે. કોઈ પદાર્થ પ્રોપર પદાર્થ એમના જ્ઞાનમાં પૂરેપૂરો ન જણાય એવું બંધું નથી. પોતે નિરવશેષ અંતર્મુખ શુક્લ ધ્યાનમાં બિરાજમાન હોવા છતાં અને જરા પણ ઉપયોગ બાહ્યમાં પર પદાર્થ સન્મુખ એક અંશે પણ નહીં થતો હોવા છતાં, લોકના અનંત સર્વ પદાર્થો પોતાના સર્વદ્રવગુણ પર્યાય સહિત એમાં પ્રસિદ્ધ થઈ જાય છે, પ્રકાશિત થઈ જાય છે, જણાઈ જાય છે, ત્યારે એવી ભાષા અલંકાર કરવામાં આવે છે. તે અરિયંત ભગવાનના કેવળ જ્ઞાનના પ્રગટ થવામાં સર્વ પદાર્થોએ પોતાનું સમર્પણ કરી દીધું. શું કર્યું? સર્વ પદાર્થોએ પોતાની જાતનું સમર્પણ કર્યું કેવળ જ્ઞાનને. એટલે કે કેવળ જ્ઞાનમાં બધા જણાઈ ગયા, આવી ગયા. એ પ્રત્યક્ષ જ્ઞાન તો થયું છે, વળી સીધ નિકળ સકલ પરમાત્મા કર્મ સકલ કર્મ રહિત પરમાત્મા છે. જે સીધ પરમાત્મા છે, જેમને ચાર ઘાતી પણ ચાલ્યા ગયા, ઘાતી તો અરિયંત દશામાં ગયા હતા પણ અઘાતી પણ ચાર હતા, તે નાશ પામ્યા ત્યારે તે સર્વ કર્મ રહિત નિકલ પરમાત્મા છે. એટલે કાંઈ એમને હવે કર્મનો સંબંધ રહ્યો નથી, વ્યવહારે પણ સંબંધ નથી. એનું પદ નીચે લીધું છે. જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મમલ વર્જિત સિદ્ધ મહંતા તે હે નિકલ અમલ પરમાત્મ ભોગે શર્મ અનંતા. જ્ઞાન શરીરી, હવે એમને આ પૂદગળ શરીર ન રહ્યું, જ્ઞાન શરીર છે, કેવળ જ્ઞાન જેમનો દેહ છે એમ કહેવાય છે. જોકે આત્માને તો જ્ઞાન જ આત્માનો દેહ છે. જ્ઞાન વપુ, વપુ એટલે શરીર, આત્માને જ્ઞાન શરીર છે. આ જડ શરીર એ ખરેખર આત્માનું શરીર નથી. પૂર્વકર્મના નિમિત્તે એ પરમાણુનો સંયોગ છે, છતાં તે પરમાણુ આત્મારૂપ થયા નથી. આત્મા પરમાણુ સ્વરૂપે કદી થયો? એક પણ પરમાણુ સ્વરૂપે કદી થતો નથી. અને સિદ્ધ પરમાત્મા તો જ્ઞાન શરીરી રહ્યા, આ અશરીરી થઈ ગયા. ઉદગળ છે એનું અશરીર પણ થઈ ગયું, હવે એમને શરીર નથી. છતાં તેઓ લોકો તો એમ કે શરીરનું હોય તો મરી જાય, જીવ મરી જાય એવું નથી. શરીરનું ગ્રહણ થાય છે જન્મ અવસ્થા પહેલા, જ્યારે બીજી ગતિ કોઈ પણ ગતિમાંથી આવે છે ત્યારે મનુષ્યની માં માતાના ગર્ભમાં આવે છે ત્યારે શરીર પ્રથમ પર્યાપ્તિ કાળમાં એને શરીરના પુદગુણોનો સંયોગ થાય છે, પછી એમાં વૃદ્ધિ થાય છે. પણ બધી એવું નથી, આ જીવ જીવા તો હવામાં ઉત્પન્ન થઈ જાય છે, સમૂર્છન જીવો ઉત્પન્ન થઈ જાય છે, એમને વાતાવરણમાં ઉત્પન્ન થઈ જાય છે, સીધું શરીર અને શરીરના પગળો મળી જાય છે. ચોમાસામાં શું થાય છે, સીધા દીવા બત્તી કરો, બત્તી પેલા કઈ ન હોય, બત્તી કરો એટલે હજારો જીવા ત્યાં ને ત્યાં ઉત્પન્ન થઈ જાય છે, એટલી ગરમીથી ઉત્પન્ન થઈ જાય છે. ત્યાં સીધા એ જીવો ક્યાંયથી પોતાનું આયુષ્ય પૂરું કરે છે, અહીંયા નવો જન્મ ધારણ કરે છે, અને વાતાવરણમાંથી કુદરો નવી આંખે દેખાય એવા મોટા શરીરવાળા થઈ જાય છે, સેકન્ડોમાં એવું શરીર થઈ જાય છે. કોઈ બનાવવા માંગે તો એટલા પ્રમાણમાં એટલા શરીર એટલી સેકન્ડમાં કેવી રીતે તૈયાર થાય, કોઈ પણ જાતની મશીનરી ને સાધન વિના છે કાંઈ ત્યાં, કેટલીક સેકન્ડમાં તો હજારો જીવડાઓ ત્યાં ને ત્યાં થઈ જાય છે. કરોડો અબજો થઈ જાય છે વાતાવરણમાં, એમને ઉત્પન્ન થઈ જાય છે, એને દેહ બંધાઈ જાય છે, એ જીવોને દેહના પરમાણુનું રચના થઈ જાય છે, આપોઆપ ઓટોમેટિક થાય છે, ઇન્દ્રિયોની રચના બધી આપોઆપ બધી થઈ જાય છે, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય સુધીના જીવો થઈ જાય છે. વરસાદ આવે છે ત્યારે એમ જ છે ને, એ ઊંચેથી બધું પાણી પડે છે એવું નથી, બધે જેટલું વાતાવરણ હવામાન હોય છે ત્યાં બધે પાણી થઈ જાય છે, પાણી પાણી થઈ જાય છે હવામાન, અમુક ટેમ્પરેચર એવું હોય છે કે જ્યાં સુધી આપોઆપ જ પાણી થવા માંડે છે, બધું કંઈ ઉપર છાંટો પડે છે એવું નથી, નીચે પણ પાણી જ થવા માંડે છે. એ નથી કે પુણ્ય હોય તો લીંબુમાં માણેક પાકે, લીંબુ કાપે તો અંદરથી લાલ રંગનું શુદ્ધ માણેક નીકળે, લાખો કરોડો રૂપિયાની કિંમત હોય, અને પુણ્ય પૂરા થાય તો રત્નો ને સોનું ચાંદી ડાયટું હોય એ માટી થઈ જાય, ધન ડાયટું હોય, પેલા તો ચાંદીના રૂપિયા હતા, સિક્કા હતા, એ દાયતું હોય, કોઈ લૂંટી ન જાય એટલે દાટી રાખે જમીનમાં, જરૂર પડશે ત્યારે એમાંથી ઉપયોગ કરાશે, એ પૂન ખૂટે અને એમ થાય ચાલો આમાંથી કાઢો, હવે ત્યાં અંદરથી માટી જ નીકળે, પૂન ખૂટે તો શું થાય, એ કેમિકલ વગર કેમિકલ આના પૂન ખૂટ્યા એટલે એ બધું ફેરફાર થઈ જાય અંદરમાં, એવું છે ગુરુદેવ કહેતા હતા. ઘણા સંક્ષેપ પ્રતિવાળા જીવો હોય યોગ્ય સ્થાનમાં ધનનો ઉપયોગ ન કરી શકતા હોય, લોભની પરિભાષા કરી છે પદ્મ પ્રબંધ ધારીને, યોગ્ય સ્થાનમાં ધનના વ્યયનો અભાવ એને લોભ કહેવામાં આવે છે. યોગ્ય સ્થાનમાં દેવગુરુ શાસ્ત્ર યોગ્ય સ્થાનમાં ધનનો વ્યય ન કરે તે લોભી છે, આ લોભની પરિભાષા છે. ગુરુદેવ કહેતા પૂર્વે તો નામ ઠામ લઈને કહેતા. સોનગઢમાં પહેલું મેલું મંદિર નાનાલાલભાઈ દસાણીએ બંધાવ્યું ત્યારે કહ્યું કે નાનાલાલભાઈ ખર્ચે ખૂટતા નથી, પૈસા ખર્ચે ખૂટતા નથી, ફૂલ ખૂટે બધું ખૂટે છે. શું ફૂલ ખૂટે એટલે ધૂળ ખૂટે છે, એ પૂર્વકર્મ છે. એ પૂરું થઈ ગયું અથવા એમાં ફેરફાર થઈ ગયો વર્તમાન પાપના નિમિત્તે, લોભના નિમિત્તે, લોભ એ પાપ છે એટલે બધો ફેરફાર. બાકી ખર્ચે કોઈનું ખૂટે છે એમ છે કરવામાં. દીકરા દીકરીના લગ્ન પ્રસંગે લોકો ખર્ચે છે, ઉદાર ગણવા કે લોભી ગણવા, એ તો આપણું હાટું કરે છે. શાના માટે કરે છે? સમાજમાં એને એમ છે, સમાજની અંદર કે આ બધા ભેગા થયા છે, મારા સગા સ્નેહીઓ, ગામનું મહાજન, હવે અહીંયા હું વાપરીશ, ખર્ચ કરીશ તો મારી મોટાઈ દેખાશે, બસ આટલી ગણતરી છે. બીજાની નજરમાં મોટાઈ દેખાવી એવી એક માન કસાયની લોકદૃષ્ટિની પ્રકૃતિ છે જીવને, એને લોકદૃષ્ટિ કહે છે. લોકોની નજરમાં સારા દેખાવું, મોટા દેખાવું એવી લોકદૃષ્ટિ છે. એ લોકદૃષ્ટિ છે તે પ્રત્યક્ષ ઝેર છે એમ પહેલેથી આત્માર્થી જાણે છે કે આ ઝેર છે. આ ઝેર જેવું એક કે બીજું ઝેર નથી. પણ ત્યાં આશય ખૂટો છે, જૂઠો આશય છે. આત્માને અત્યંત હાનિકારક છે અને એનો એનો રસ ચડે છે. અભિપ્રાય સહિત થાય છે એટલે એનો રસ ચડે છે. એટલે એ રસ છે એમાં આત્મા બંધાય છે, વીંટાઈ જાય છે, એમાંથી છૂટવું એને મુશ્કેલ પડે છે. જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મમળ વર્જિત સિદ્ધાનંતા. કર્મ ત્રણેય પ્રકારના કર્મના મળ જેણે છોડ્યા છે, ત્રણ પ્રકારના એટલે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને મનો કર્મ, એ ત્રણ પ્રકાર છે કર્મમળના. જ્ઞાન જેનું શરીર છે, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને લોકર્મ રૂપ ત્રણેય પ્રકારના કર્મમળનો જેણે વર્જિત એટલે ત્યાગ થઈ ગયો છે, છૂટી ગયા છે, એવા સિદ્ધ પરમાત્મા મહાન છે. મહંતા મહાન છે, સર્વથી મહાન છે. સિદ્ધ પદથી બીજું કોઈ ઊંચું મહાન પદ નથી એટલે મહંતા લીધું. વર્જિત સિદ્ધ મહંતા તે હે નિકલ અમલ પરમાત્મા મળ રહિત. નિકલ એટલે જેને કાંઈ પણ અશુદ્ધિ નથી, કલંક નથી, તે અનંત સુખને ભોગવે છે, અનંત આનંદને ભોગવે છે. ભોગે શર્મ અનંતા, અનંત આનંદને ભોગવી રહ્યા છે. શરીર નથી એટલે પછી સુખ શેનું એ પ્રશ્ન અહીંયા નથી. શરીર તો દુઃખનું નિમિત્ત છે, ત્યારે શરીર સુખનું નિમિત્ત તો છે જ નહીં. શરીર છે એ દુઃખનું નિમિત્ત છે, એના લક્ષે પણ જીવને આકુલતા થાય છે, અને એમાં રોગાદીની ઉત્પત્તિ થાય છે એ પણ અસાતા વેદનીનું જ ઉત્પન્ન કરે છે. એમાં સાતા વેદની છે ત્યારે તો સુખ ચેન છે કે નહીં, કે એના લક્ષે તો દુઃખ જ છે. મારું શરીર તંદુરસ્ત છે અને મને જરા પણ બેચેની નથી એવું મારું શરીર સુખાકારી છે, એ સુખ ભાવ છે કે દુઃખ ભાવ છે? કે એ પણ એવા શરીરના લક્ષે ઉત્પન્ન થયેલો ઉપાધિ રૂપ આકુળતાનો ભાવ છે. લોકો સુખ કે એને રોજ 3 માઇલ ચાલુ છું, 4 માઇલ ચાલુ છું, 3 થી 4 માઇલ તો ચાલુ છું, અને કઈ થતું નથી, કોઈ દિવસ કઈ થતું નથી. રાતે રાણ જેવું શરીર છે એમ કે શરીર દેખાવું એવું તે એકદમ તંદુરસ્ત દેખાય, કાંઈ રોગ નહીં. અને જુવાન માણાની જેમ હેલા જાય હાઈટ પર ચિંતો, એક બી સીધો પક્ષઘાતનો હુમલો થયો. પરમાણુને ફરતા વાર શું લાગે, એક સેકન્ડમાં પરમાણુ ફરે, કાંઈ નહોતું. ઘરમાં ઘરમાં હાલતા હાલતા પીડ્યા, કેમ? પક્ષઘાત થઈ ગયો. એક અંકો હાલતા પડે હેઠા, લાકડીની જેમ પડે હેઠા, પરમાણુ ફરી ગયા. જે પરમાણુનો ભરોસો તને છે કે હવે મને વાંધો નથી, એ ભરોસો રાખવા જેવો નથી, દબો દેશે. પછી તને આઘાત લાગશે, અરે રે મને આમ થઈ ગયું, પણ હવે તને નથી થયું. તું તો જ્ઞાન શરીરી જેવો છો એવો છો, જે થયું છે એ પાડોશીને થયું છે, એની સાથે પાડોશી જેટલો સંબંધ રાખ. બાજુમાં રહે છે એટલે પાડોશીથી વધારે સંબંધ રાખવા જેવો નથી. અને કાં તો એટલો સંબંધ રાખ કે ઘર ભાડે લીધું હોય, મકાન ભાડે લીધું હોય તો મહિને મહિને ભાડું ચૂકવવું, ચડે ચડું ભાડું ચૂકવવું પડે ને, એમ એને આહાર પાણી માત્ર ભાડું આપવા પૂરતો દેવા, કેટલા ભાડું આપવા પૂરતા. એમાં તું કાંઈ એમ કરશ કે આ ભાડું દેવા જઈએ તો એની અંદર થોડી સુગંધ નાખીએ, રૂપિયાને થોડું સેન્ટ અત્તર છાંટીને આપીએ, એવું રાખે છે કાંઈ? કે થોડું એને બહુ ઊંચા સારા કાગળમાં ઊંચા પાકીટમાં એને દેવા જવું, કોથળી હારી બનાવવી, કે એની અંદર થોડા મરી મસાલા ભભરાવીને પૈસા દેવા, એવું કાંઈ રાખે? ભાડું દઈ દેવાનું, ટાઈમ થયો ભાડું દઈ દે, વાત પૂરી થઈ ગઈ. ભાડું દેવામાં કેટલી હોશ, પ્રમાણિકપણે રહે છે એટલે દેવું પડે, એમાં હોશ નહીં હોશનો પ્રશ્ન રહેતો નથી, બસ એટલી વાત છે. પણ આ જગતના જીવોને તો શું છે કે આહારમાં ખોરાકમાં અનેકવિધ પ્રકારના સ્વાદ પણ લેવા છે અને દુઃખી થવું નથી, એટલે રોગિષ્ટ થવું નથી, બે વાત કોઈ દિવસ બનવાની નથી, બે વાત કોઈ દિવસ બને નહીં. એને રુચિને અનુકૂળ, રુચિનું પોષણ થાય એવું રુચિપૂર્વક આહારમાં ગ્રહણ કરવાનો ભાવ આવે અને એના શરીરને રોગ ન થાય એવું કદી બને નહીં. રુચિપૂર્વક પર પદાર્થને સેવતા 5 ઇન્દ્રિયમાંથી કોઈ વિષય દુઃખ થાય, થાય ને થાય, એના ફળમાં દુઃખ ઉત્પન્ન થાય એવું કદી બને નહીં. આ ઉદ્ગળ પદાર્થોનો નિયમ છે, વસ્તુનું આ સ્વરૂપ છે ને સ્વભાવ છે એનું ઉલ્લંઘન કરવા કોઈ સમર્થ નથી. ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર એમાં ફેરફાર ન કરી શકે. અંતરાત્માને જ્ઞાન ધારા અને કર્મ ધારા છે. હવે આ પરમાત્માની વાત કર્યા પછી પાછા પ્રકરણ ચાલે છે મિશ્ર ધર્મ અધિકારનું. કહે છે કે અંતરાત્માને જ્ઞાન ધારા છે અને કર્મ ધારા છે, એટલે અનંત ગુણોની પરિણતિ આંશિક શુદ્ધ છે તેને અહીંયા જ્ઞાન ધારા કહે છે. અને જેટલો વિભાવ છે એ વિભાવ અનુસાર જે કર્મ બંધાય છે તેને ભાવ કર્મની ધારા કર્મધારા કહેવામાં આવે છે. એ પરિણામમાં સતતપણે બંને અંશોનું પરિણમન ચાલુ રહે છે, ધારાવાહીપણે ચાલુ રહે છે, અતૂટકપણે ચાલુ રહે છે, એટલે એને ધારા કહે છે. કોઈ પ્રશ્ન કરે, તું જો 12મે ગુણ સ્થાને બે ધારા છે કે એક જ ધારા છે, આવો એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે 12મું ગુણ સ્થાન છે ત્યાં યથાખ્યાત ચારિત્ર થઈ ગયું, પછી ત્યાં કોઈ અંશે કશાય નથી રહ્યો, રાગનો અંશ નથી, મોહનો અંશ નથી, દ્વેષનો અંશ નથી, પછી એની કોઈ પેટા પ્રકૃતિનો પણ કોઈ અંશ નથી ભાવમાં, રાગ દ્વેષ મોહ ત્રણેય ગયા છે, અને સર્વથા વિતરાગ ચારિત્ર થઈ ગયું છે, શુદ્ધ ચારિત્ર થઈ ગયું છે ત્યાં, તો ત્યાં એ એક ધારા છે કે બે ધારા છે, આવો પ્રશ્ન થઈ શકે છે. જો એક જ્ઞાન ધારા છે હજી પ્રશ્ન ચાલે છે, તો તેને અંતરાત્મા ન કહો, તેને ત્યાં પરમાત્મા કહો. અને તથા જો બંને ધારા છે તો 12મા ગુણસ્થાને મોક્ષય થયો છે, ક્ષીણ મોહ ગુણસ્થાન તો એનું નામ છે, ત્યાં મોક્ષય થયો છે. 12મા ગુણસ્થાનનું નામ છે ક્ષીણ મોહ ગુણસ્થાન, 11માનું ઉપશાંત મોહ અને 12માનું ક્ષીણ મોહ ગુણસ્થાન છે, ત્યાં મોહ તો ક્ષય થયો છે, રાગ દ્વેષ મોહ સર્વથા ગયા છે, તો બીજી કર્મધારા ત્યાં કઈ રીતે રહી, ત્યાં ક્યાં કેમ ગણો છો એને, કર્મધારા કેમ ગણો છો એને, પરમાત્મા કેમ કહેતા નથી, 13મા ગુણસ્થાન થી અર્યંત પરમાત્મા કયા, 12મા ગુણસ્થાને કેમ ન કયા, ત્યાં રાગ દ્વેષ મોહ તો છે જ નહીં. તેનું સમાધાન કે જ્ઞાન પરોક્ષ છે, ત્યાં પણ હજી જ્ઞાન મતિશ્રુત જ્ઞાન અથવા ચાર જ્ઞાન હોય તો મતિશ્રુત અવધિને મનોપર્યાય જ્ઞાન, એ જ્ઞાન હજી પરોક્ષ જ્ઞાન છે અથવા અંશ પ્રત્યક્ષ છે. કારણ કે કેવળ જ્ઞાનાવરણ છે ત્યાં, ત્યાં કેવળ જ્ઞાનાવરણી કર્મનો ઉદય વર્તે છે અને કેવળ જ્ઞાન ત્યાં હજી પ્રગટ થયું નથી 12મા ગુણ સ્થાને. તેથી અજ્ઞાન ભાવ 12મા ગુણ સ્થાન સુધી છે, તેથી જ્ઞાનના અભાવરૂપ ભાવ એને અજ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાનનો અભાવ છે, વિપરીત જ્ઞાન નહીં, જ્ઞાનનો અભાવ તે અજ્ઞાન, તે 12મા ગુણ સ્થાન સુધી છે, તેથી અંતરાત્મા છે. આ અધિકારમાં આ વાત ફરીને આ સ્પષ્ટ કરે છે, પ્રારંભમાં પણ એવી વાત એમણે સ્પષ્ટ કરી છે કે ત્યાં ક્ષાયિક સમ્યક દ્રષ્ટિની વાત લઈને એમ કહ્યું, ઉપર પહેલા કહી દીધું 12મા ગુણ સ્થાનની વાત લે છે ને, પહેલેથી 5 મિનિટે 12મા ગુણ સ્થાન સુધી અજ્ઞાન ભાવ એક દેશ અજ્ઞાન ચેતના છે અને કર્મ ચેતના પણ છે, તેથી મિશ્ર ધારા છે એ વાત પહેલા એમણે સ્થાપી છે. એની સામે અહીંયા પ્રશ્ન ઉઠાવ્યો છે કે 12મા ગુણ સ્થાને કેમ બે ધારા તમે કહી. અહીંયા સ્પષ્ટીકરણ શું કરે છે કે લોકો રાગ દ્વેષ મોહ જે ચારિત્રના દોષ છે એને જ દોષ જુએ છે, જ્ઞાનના દોષને લોકો સમજતા નથી, જ્ઞાનના વિભાવને લોકો સમજતા નથી. એ વાત અહીંયા સ્પષ્ટ કરી છે કે જ્ઞાનમાં પણ વિભાવ છે, જ્ઞાનને પણ દોષ છે. જ્યાં કેવળ જ્ઞાન ન પ્રગટ થાય ત્યાં સુધી જ્ઞાન સર્વશુદ્ધ સર્વથા શુદ્ધપણે પ્રગટ થયું નથી. તો એ જ્ઞાન ગુણ મુખ્ય ગુણ છે. આત્મા તો જ્ઞાન પ્રધાન અનંત ગુણનો પિંડ છે. કેવો? જ્ઞાન પ્રધાન અનંત ગુણનો પિંડ છે. તો એ જે મુખ્ય ગુણ છે, મહાન ગુણ છે, એ જ હજી બારમા ગુણ સ્થાને હજી પૂર્ણ શુદ્ધ થઈને વ્યક્ત થઈને પરિણિમ નથી, પ્રગટ થઈને નથી આવ્યું. તો એ ત્યાં દોષ છે. ક્ષય મોહ સર્વથા ક્ષય થઈ ગયો. મોહ ત્યાં સર્વથા ક્ષય થઈ ગયો. હા, ક્ષણમાં બારમા ગુણ સ્થાને વિતરાગ થઈ ગયા. જે આત્મા બારમા ગુણ સ્થાનમાં આવ્યા તે વિતરાગ થઈ ગયા, પૂર્ણ વિતરાગ થયા. આમ તો અગિયારમા ગુણ સ્થાને પૂર્ણ વિતરાગ છે, પણ ત્યાં મોહ દબાયેલો છે, ઉપશાંત છે, એટલે એને ઉપશાંત મોહ નામનું ગુણ સ્થાન કહ્યું છે. અને અહીંયા ક્ષીણ મોહ નામનું ગુણ સ્થાન કહ્યું છે. હા, એ તેરમા ગુણ સ્થાન છે. નહીં, એ જે અઘાતી રહ્યા તે બળી સિન્દ્રિયવત રહ્યા છે, એ તેરમા ગુણ સ્થાનથી વાત કરી. કે પછી એમને ચાર કર્મ રહ્યા છે બળી સિન્દ્રિયવત. બારમા ગુણ સ્થાને એ ચાર નથી રહ્યા. ત્યાં તો હજી જ્ઞાનાવરણી છે, દર્શનાવરણી છે. ત્યાં જ્ઞાનાવરણી અને દર્શનાવરણી અનંત દર્શન પણ નથી ખુલ્યું અને અનંત જ્ઞાન પણ નથી ખુલ્યું. બે માં દોષ છે. ત્યાં જ્ઞાન પરોક્ષ છે, કારણ કે કેવળ જ્ઞાનાવરણ છે. તેથી અજ્ઞાન ભાવ બારમા ગુણ સ્થાન સુધી છે, તેથી અંતરાત્મા છે. તેથી તેમને ત્યાં બારમા ગુણ સ્થાને અંતરાત્મા કહેવાય છે, પણ પરમાત્મા કહેવાતા નથી. ત્યાં સકલ પરમાત્મા નથી. એટલે તો એને અંતરાત્મા કહે છે, પરમાત્મા કહેતા નથી. તેથી અંતરાત્મા છે. તો એ બધું ન સમજાય, જ્ઞાનની વાત સમજાય એવી છે, એટલે જ્ઞાનથી સમજાવે છે. એ બધી વાત નથી લેતા, અહીંયા વિસ્તાર નથી કરતા. પણ જ્ઞાન તો એવું છે કે ત્યાં કેવળ જ્ઞાન નથી, મતિશ્રુત જ્ઞાન છે. એ કેવળ જ્ઞાનના અનંતમાં ભાગે છે. આટલો મોટો ફેર છે. કેટલો? અનંતમાં ભાગે. હજી જ્ઞાનનો ઉઘાડ છે. જ્ઞાન પરિણમે છે જ્ઞાન ગુણ. પણ જે કેવળ જ્ઞાન હોય એનું પરિણમન ને આનું પરિણમન જુઓ તો અનંતમાં ભાગે છે. એટલો બધો ફેર છે. વિતરાગ છે, એ વિતરાગતા છે. અહીંયા એ ચારિત્ર ગુણમાં લેવું છે. પણ જ્ઞાનમાં તો વિતરાગપણું કઈ નથી લેવું. ત્યાં જ્ઞાનમાં તો જ્ઞાનપણું જ લેવું છે. વિતરાગપણું લેવું છે એ ચારિત્રમાં લેવું છે. બે ગુણ જુદા જુદા છે. પ્રત્યક્ષ જ્ઞાન વિના તે પરમાત્મા નથી. પરમાત્માને તો ત્રણ કાળનું પ્રત્યક્ષ જ્ઞાન હોય એવું ન હોય ત્યાં સુધી તે પરમાત્મા નથી. કશાય ગયા પણ અજ્ઞાન ભાવ છે માટે તે પરમાત્મા નથી અને અંતરાત્મા છે. કશાય ભાવ બધા જ ગયા છે, કોઈ કશાય નથી રહ્યો, નિરંશ થઈ ગયો છે બારમા ગુણ સ્થાને કશાય. પણ અજ્ઞાન ભાવ છે માટે તે પરમાત્મા નથી અને અંતરાત્મા. ત્યાં પ્રશ્ન ફરીને ઉઠાયો કે બારમા ગુણ સ્થાનમાં અજ્ઞાન શું વળી? ત્યાં કેવા પ્રકારનું અજ્ઞાન વર્તે છે? અજ્ઞાનના બે અર્થ થાય. એક વિપરીત જ્ઞાનને પણ અજ્ઞાન કહે છે, મિથ્યા જ્ઞાનને પણ અજ્ઞાન કહે છે, અને જ્ઞાનના અભાવને પણ અજ્ઞાન કહે છે. તો અહીંયા અજ્ઞાન કેવું લેવું છે? એનું સમાધાન. કેવળ જ્ઞાન વિના સકળ પર્યાય ભાસતા નથી. કેવળ જ્ઞાન વિના બધા પર્યાય ભાસતા નથી. તેજ અજ્ઞાન અને તેજ અજ્ઞાન છે એટલે જ્ઞાનનો અભાવ છે તેને અજ્ઞાન કહેવું છે. નિજ પ્રત્યક્ષ વગરનું પણ અજ્ઞાન છે અને પોતાને પણ સર્વથા પ્રત્યક્ષપણે જાણતા નથી એ પણ અજ્ઞાન છે. સર્વને પણ પ્રત્યક્ષ જાણતા નથી, પૂરેપૂરા જાણતા નથી અને પોતાને પણ પૂરેપૂરા જાણતા નથી. તેથી અજ્ઞાન સંજ્ઞા થઈ, સંજ્ઞા એટલે નામ, અજ્ઞાન નામની સંજ્ઞા થઈ એને અજ્ઞાન કહ્યું છે. આ રીતે અહીંયા મિશ્ર અધિકાર પૂરો કર્યો છે. મિશ્ર અધિકારમાં એ કહેવા માગે છે કે કેટલાક જીવો એવી અપેક્ષા રાખે છે કે આત્માનું જ્ઞાન થયું, ધર્મ પ્રગટ થયો બીજા માટે, તો હવે એને આવો રાગ કેમ થયો, આવો દ્વેષ કેમ થયો, આવો મોહ કેમ થયો એવી અપેક્ષા રાખે છે. અને તેથી તે ધર્મીને અથવા ધર્માત્મા પ્રત્યે બહુમાન આવવાને બદલે એને જરા પણ માન આવતું નથી. આવી એક પરિસ્થિતિ થાય છે. માન તો આવે જ નહીં, પછી દોષ દેખાય ત્યાં માન આવવાનો તો પ્રશ્ન, બહુમાન થવાનો તો પ્રશ્ન રહેતો જ નથી. તો એને પોતાની દોષ દૃષ્ટિ હોવાથી દોષ મુખ્યપણે એને જણાય છે. દોષનું જ્ઞાન કરવું એક વાત છે સરળતાથી, દોષની મુખ્યતા થવી તે બીજી વાત છે. એને દોષ મુખ્ય થઈ જાય છે. તેથી તે ધર્માત્માને ઓળખતો નથી, એના પ્રત્યે એને વિનય વિવેક પણ રહેતો નથી, અવિનય પણ થઈ જાય છે. એ પ્રકારે અને પ્રકારે પોતાને નુકસાન થાય એવું કારણ બને છે. એટલે અહીંયા મિશ્ર ધર્મથી સાધકની દશા ઓળખાવી છે કે ગુણ અને દોષ બંને જેમાં હયાતી ધરાવે એવી સાધક દશા છે. એમાં સાધક દશામાં કોઈ એવી અપેક્ષા રાખે કે ધર્માત્માને જરા પણ રાગ દ્વેષ મોહ થવો જ ન જોઈએ અને જરા પણ એને અજ્ઞાન હોવું જ ન જોઈએ, તો એ વાત સમજણ વગરની છે. અને એની સમજણથી એને પોતાને નુકસાન થાય છે. શ્રીમદજીએ તો ત્યાં સુધી કહ્યું છે કે આ જીવનો મોટામાં મોટો દોષ એ છે કે અનંતકાલમાં એણે જ્ઞાનીને ઓળખ્યા નથી, આત્માને ઓળખ્યો નથી. એનો મોટો દોષ છે એવી વાત ન કરી, પણ જ્ઞાનીને એણે ઓળખ્યા નથી એ સૌથી મોટો દોષ છે એમ વાત કરી. કેમ કે આત્માને ઓળખવો એ તો બહુ અઘરી વાત છે. કેમ કે આત્મા તો અંદરમાં સામર્થ રૂપે, અવ્યક્ત રૂપે અપ્રગટ સત છે અને જ્ઞાનીની જ્ઞાન દશામાં પ્રગટ વ્યક્ત થયેલો આત્મા પ્રગટ સત છે. જો પ્રગટ સતની તને ઓળખાણ થતી નથી તો અપ્રગટ સતની ઓળખાણ ક્યાંથી થશે? જે વાત ખુલ્લી દેખાય એવી કાંઈક છે, સમજાય એવી છે, અજ્ઞાન દશામાં પણ કાંઈક પ્રતીતિ આવે એવી વાત છે, સમજણમાં બેસે એવી વાત છે, એ પણ જો તને એના એની ઓળખાણ પણ તને ન થઈ તો તને આત્માની ઓળખાણ થવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. જ્ઞાનીને એની અંતર પરિણતિથી ઓળખવા જોઈએ. એની મૂળ પરિણતિ એ છે, એનાથી એની ઓળખાણ થાય તો એને આત્મજ્ઞાન થવાનું નિમિત્ત ત્યાં થાય છે, બને છે. તો તેને તે જ્ઞાની પ્રત્યે બહુમાન આવે છે અને એને એ આત્મા બરાબર કહી શકશે, સમજાવી શકશે, અને તેનાથી મને સમજાશે એ વાતનો એને ખ્યાલ આવી જાય છે. એટલે એને પામવાનું નિમિત્ત થાય છે. શ્રીમદજી એ પણ વાત કરે છે તો પોતાનો દાખલો લઈને કરે છે કે જ્ઞાન પ્રાપ્તિ અમને એ રીતે થઈ હતી કે જે જ્ઞાની છે એના ચરણમાં રહેતા, ચરણારવિંદ શબ્દ વાપરો, ચરણ કમળ, એના ચરણારવિંદ, જ્ઞાનીના ચરણારવિંદ જે સેવે છે તે ક્રમે કરીને તેના જેવા થાય છે. 194 નંબરનો પત્ર છે. જ્ઞાન પ્રાપ્તિ અમને પણ એ રીતે એથી થઈ હતી એ ત્યાં એમણે એ વાત લખી છે પોતે 23મા વર્ષમાં. જાતિ સ્મરણ હતું ને પોતાને કે અમને પણ જ્ઞાન પ્રાપ્તિ એ રીતે થઈ હતી અને બીજા મુમુક્ષુ જીવોને પણ એમણે એ જ ભલામણ કરી કે જ્ઞાન પ્રાપ્તિ માટે આ એક બહુ સુગમ સાધન છે. 12મા બીજું તો કોઈ 12મા સાધન પણ નથી જ્ઞાન પ્રાપ્તિનું જે આ સાધન છે. એમનું વજન છે એ વિષયમાં બહુ આવ્યું છે.
Jai Shri Mandar Mahan, Jai Shri 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 Mahan,